Mundo Senyuktam Nityam Dhyayanti Yogina Kamadam Mokshadam Chaiva Omkaraya Namo Namah Arihanto Mangalam Nityam Siddha Jagati Mangalam Mangalam Sadhava Sarve Jain Dharmostu Mangalam Mangalam Deva Sarvagnam Nirgrantho Guru Mangalam Mangalam Vitaraga Sruta Jain Dharmostu Mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Sthuli Bhadradya Jain Dharmostu Mangalam Mahadevya Kokshiratnam Shabdajetaravatmajam Rajachandra Mahamande Tatvalochanadayakam Prabhu Tatvalochanadayakam શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 9 ફેબ્રુઆરી 2014 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 700 કાવીઠા શ્રાવણ વદ 1952 શરીર કોનું છે મોહનું છે માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે એક જ લીટીનો પત્ર છે જીવને વધારેમાં વધારે સંઘ ભાવના હોય તો દેહ સાથે છે દેહ ભાવ સાથે એટલી બધી સંગી ભાવના છે અને એક અપેક્ષા એ તો એ દેહ તે જ હું છું આવી જ ભૂમિકાની અંદર સામાન્ય રીતે એ જીવતો હોય છે કૃપાળુ દેવે અહીંયા એ ભેદ બતાવ્યો કે શરીર કોનું છે એ શબ્દ મૂકીને પ્રશ્ન કર્યો કે મારું નથી શરીર કોનું છે એ પ્રશ્ન આવે ત્યારે આપણે કંઈક આપણી પાસે વસ્તુ છે પણ આ કોની છે તો એની સાથે આપણો સંબંધ માલિકીનો નથી એ હું નથી એ મારી નથી કંઈક અન્યની છે કંઈક એ પર પદાર્થ છે એ વાતમાં એક શબ્દની અંદર જ એ વાત આવે કે એની અંદર પરપણાનો ભાવ છે શરીર કોનું છે અને જવાબ આપ્યો કે શરીર મારું નથી તારું નથી મોહનું છે મોહનું છે શરીર એ સંયોગ છે અને સંયોગ છે એ કર્મના કારણે છે કર્મ મોહથી બંધાય છે રાગ દ્વેષથી કષાયથી આ બધા મોહના પ્રકૃતિઓ છે એનાથી શરીર બંધાય છે તો એ કહે છે શરીર તો મોહનું છે એટલે મોહના આધારે એનું સર્જન થયું છે અને એના જ્યાં સુધીના પરમાણુઓ છે ત્યાં સુધી એની વિદ્યમાનતા રહેશે પછી એ નીકળી જશે તો એમાં પોતાપણાની ભાવ મારાપણાની વાત એ રહેતી નથી શરીર કોનું છે મોહનું છે જો આ વાત બેસી જાય તો જીવને દેહભાવ જે છે દેહાધ્યાસ છે એ દેહાધ્યાસ નબળો પડે અને જેટલા જેટલા પ્રકારની અંદર જીવની અંદર કર્મ થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો દેહ સાથેની એનો મિથ્યા આત્મીય ભાવ માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. દેહથી અસંગ ભાવના રાખવી, દેહ સંગમાં હોવા છતાં દેહથી અસંગ ભાવના રાખવી, મારો નથી દેહ, તે હું નથી અને તે શરીર મારું નથી, હું શરીરમાં છું પણ શરીર તે હું નથી, આવી અસંગ ભાવના, એની સાથે જે સંગ બુદ્ધિ થઈ છે અને સંગ બુદ્ધિના કારણે જીવને જે મારાપણાનો ભાવ થયો છે એમાંથી એને મુક્ત થવું જોઈએ. એટલે કે છે અસંગ ભાવના રાખો. શરીર પ્રત્યે કેવી રીતે ચિંતન કરવું, શરીર માટેનો સંબંધ રાખવાનું સૂત્ર શું, તો શરીર માટેના સૂત્ર રાખવા સૂત્ર સંબંધનું અસંગતા, કે હું એનાથી પર છું, દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય, દેહ તો સંયોગ છે અને સંયોગ કોઈ કારણે એની ઉત્પત્તિ થાય છે અને કોઈ કારણે કારણ સમાપ્ત થતા વિલય થાય છે. માટે શરીર સાથે જો કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવાનો હોય તો તે અસંગ ભાવનો છે. અહીંયા એ પત્ર પૂરો થાય છે. 701 રાડજ, શ્રાવણ વદ 13, શનિવાર 1952. અમુક પદાર્થના જવા આવવાદીના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદીના અમુક પ્રદેશે ક્રિયા થાય છે અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય એ પ્રશ્નનું સમાધાન. જેમ ધર્માસ્તિકાયના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે અર્થાત વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી અને વળી દ્રવ્યના વર્તના પર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી કે તેના અસ્તિત્વ કાયનો સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિકને વિશે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય, તેથી કંઈ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી. માત્ર એક પ્રદેશાત્મક તે દ્રવ્ય હોય અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે તો તે અસ્તિકાય કહેવાય નહીં. પરમાણુ એક પ્રદેશાત્મક છે તો પણ તેવા બીજા પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે, માટે તે અસ્તિકાય પુદ્ગલાસ્તિકાય કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે અને કાળના એક સમયમાં કંઈ અનંત પર્યાયાત્મકપણું નથી, કેમ કે તે પોતે વર્તમાન એક પર્યાયરૂપ છે. એક પર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તો પછી અસ્થિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી. આગળના પત્રોની અંદર, બે પત્રમાં આ દ્રવ્યની ચર્ચા ચાલે છે અને એ દ્રવ્યની અંદર પાંચ દ્રવ્ય અસ્થિકાય છે અને કાળ દ્રવ્ય એ અસ્થિકાય નથી, તો એના ઉપર અહીંયા જરા થોડું પ્રશ્ન મૂક્યો છે, આશંકા મૂકી છે. આશંકા એ છે કે ધર્માસ્તિકાયના બધા પ્રદેશની અંદર ક્રિયા ન ચાલે તો ધર્માસ્તિકાય જે છે એ એક અખંડ એક સમૂહાત્મક સ્થિતિમાં હોવા છતાં એ કહે છે કે એની અંદર સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે અને અહીંયા ધર્માસ્તિકાયને વિશે જે ક્રિયા થાય તે અમુક પ્રદેશે થાય અને અમુક પ્રદેશે ન થાય, તો એથી કરીને એના અસ્થિકાયપણાનો ભંગ થતો નથી. એને જેમ કહ્યું છે કે કાળના સમયની પેઠે અસ્થિકાય ન કહી શકાય, તો એને ન કહેવાય એવી વાત મૂકી છે. કૃપાળુદેવ સમજાવે છે, સિદ્ધાંત એ છે કે એમનામાં સમૂહાત્મક થવાની યોગ્યતા જો છે કે નહીં એ નક્કી કરવાનું છે. કાળ દ્રવ્યની અંદર એ યોગ્યતા નથી. કાળ તો એક એક દ્રવ્ય પોતાની રીતે પોતાના પર્યાયરૂપ છે અને એ સમૂહાત્મક પામી ન શકે. જ્યારે આ પરમાણુ એક પ્રદેશાત્મક છે તો પણ બીજા તેવા પરમાણુઓ મળી તે સમૂહાત્મક પામે છે, માટે અસ્થિકાય પુદ્ગલ અસ્થિકાય કહેવાય છે. અહીંયા એ આખો દ્રવ્યનું યોગનો વિષય છે. प्रदेश ધર્માસ્તિકાય અસંખ્યાતક પ્રદેશાત્મક એક અખંડ પદાર્થ છે. એના કોઈને કોઈ પ્રદેશની અંદર ક્રિયા થાય, કોઈમાં ન થાય, પરંતુ કાળ દ્રવ્ય છે એની અંદર કોઈ આવું સમૂહાત્મકપણું નથી. એ તો પર્યાયરૂપ છે અને દ્રવ્યની વર્તનાના પર્યાયરૂપ હોવાને કારણે એનું એક પ્રદેશ ઉપર જે સમયે જે વર્તના થાય તે સમયે છે. એને બીજા પ્રદેશો સાથેની કોઈ સમૂહાત્મક સ્થિતિ નથી કે કાળના પ્રદેશો એકબીજા સાથે બંધાતા નથી, જેમ ધર્માસ્તિકાયના અધર્માસ્તિકાયના જીવના આ બધા પ્રદેશો એકબીજા સાથે બંધાય છે, એવું કાળની અંદર છે નહીં. એ દ્રવ્ય તો તે પર્યાયરૂપ જ છે એટલે દ્રવ્યત્વ ઠરતું જ નથી, માટે એને અસ્તિકાય કહી શકાય નહીં. એ વાત મૂકી છે. છ દ્રવ્યમાં પાંચને અસ્તિકાય કહેવાય અને એકને અસ્તિકાય ન કહેવાય એ ઉપચારિક દ્રવ્ય છે અને એ દ્રવ્ય માત્ર પર્યાયાત્મક છે, એનું દ્રવ્યત્વ ઠરતું નથી. એ વાત થોડી મૂકી છે. વિષય થોડો ગહન થાય પણ એ દ્રવ્યાનુયોગના અભ્યાસથી અને કંઈક ચિત્તની નિર્મળતા અને અભ્યાસને કારણે તો જ એ વાતને વિશેષ સમજી શકાય. બીજો, અહીંયા પાંચ પ્રશ્નો ઉપરનો આ પત્ર છે. તો કાળને અસ્તિકાય ગણાય કે કેમ? તો એનો જવાબ કહે છે કે કાળને અસ્તિકાય ગણી શકાય એમ નથી. બીજું, મૂળ અપકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે. તો પણ ષડદર્શન સમુચય ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં 141-143 સુધીમાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે, તે વિચારવાનું બને તો વિચારશો. અહીંયા પણ કૃપાળુદેવે માત્ર નિર્દેશ કર્યો છે. અપકાયત એટલે પાણીના જીવો, જલના. પાણીના જીવોનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે, કેમ કે પાણી જ એની કાયા છે. પાણીમાં જીવ નથી, જીવ જે છે એની કાયા જ પાણી છે. અપકાયત એટલે ઘણું સૂક્ષ્મ છે અને વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો ઘણો કઠણ છે, એ પકડી શકાય એમ નથી. અને એને માટે એક ઉલ્લેખ કર્યો છે ષડદર્શન સમુચય, એની અંદર ગાથા 141-143માં એનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે, તે વિચારવાનું બને તો વિચારશો. એટલે એનો સંદર્ભ અત્યારે આપણી પાસે ષડદર્શન સમુચય ગ્રંથ ઉપલબ્ધ નથી. ત્રીજો પ્રશ્ન, અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળજીવ નાશ પામે એમ સમજાય છે. અત્રેથી વરાળ આદિ રૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળા રૂપે બંધાય છે તે વરાળ આદિ રૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળા રૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદ રૂપે જમીન પર પડીએ પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. અપકાયિક જીવ એનો મૂળ નાશ થાય એ કહે છે કે અગ્નિથી થાય, તો પણ ત્યાં સમજાવે છે કે એનું સ્વરૂપ, અપકાયિકનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ છે કે ત્યાં અગ્નિથી નાશ થતો નથી. વરાળ થાય છે ત્યારે એવું લાગે, પણ વરાળના વાદળા બંધાય છે અને વાદળા પાછો વરસાદ રૂપે વરસે છે, એટલે ફરીથી એનું સચિતપણું તો ચાલુ જ છે. એટલું બધા જીવો એ સૂક્ષ્મ છે કે એનું પાણીનું આખું સ્વરૂપ વરાળમાં પલટાઈ ગયું તો પણ એની અંદર સચેતપણાનું જે તત્વ હતું તે વિદ્યમાન છે, કે તે વાદળામાં પણ છે અને વરસાદ રૂપે પડે ત્યારે પણ છે, અને એની સાથે પાછું વરસાદ રૂપે પડે એટલે માટીમાં છે, એટલે એનું સચેતપણું જળવાઈ રહે છે. અપકાયના જીવોનું સચેતપણું મૂળમાં નાશ પામતું નથી, મૂળ જીવ નાશ પામતો નથી. બહુ સૂક્ષ્મ જૈન દર્શન સમજાવે છે કે મૂળ દ્રવ્ય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. મૂળ જીવ છે એ જે કાય એની જીવ છે, એની જે ગતિ છે, છ કાયના જીવોની જે આખી આગમની અંદર વર્ણન આપ્યું છે એ રીતે જ જીવો છે. અવસ્થા બદલાતી જાય, પાણીની અવસ્થા વરાળની થાય, વરાળની વાદળાની થાય, વાદળાની વરસાદની થાય, વરસાદની ફરી પછી પાણી નહીં થાય. આ ચાલ્યા કરે છે પણ મૂળથી નાશ થતો નથી. એટલે એનું સચેતપણું માટીમાં રહે છે. અગ્નિ એનો મૂળ નાશ કર્યો એવું લાગે છે પણ એવું બનતું નથી. આટલી બધી સૂક્ષ્મતા એ અગ્નિ કાયના જીવોની છે, આ પાણી અપકાયના જીવોની છે. તો અહીંયા એ વાતને એટલી સરસ રીતે મૂકે છે કે જીવદ્રવ્ય છે એ જીવદ્રવ્યની એકિન્દ્રિયમાં છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ પ્રકારની કાયા જીવોની છે એ એકિન્દ્રિય કાયા છે. એની અંદર એની અવસ્થાઓ બદલાયા કરે પણ મૂળથી નાશ ન થાય જીવનો. એનું સચેતપણું જળવાઈ રહે એટલે એની સાતત્ય એનું ચાલુ ને ચાલુ છે. તો એ વાતને બહુ સૂક્ષ્મ રીતે અહીંયા સરસ સમજાવી કે અવસ્થા કઈ બદલાય છે. તો એ જ પાણીની વરાળ થઈ, એ જ વરાળના વાદળા બંધાયા, એ જ વાદળા વરસાદ રૂપે વરસ્યા અને એ વરસાદ ફરી પાછો માટીની અંદર આવ્યો. તો એનું સચેતપણું જળવાઈ રહ્યું છે, એનો ક્રમ એ બરોબર આપ્યો છે. શરૂઆતમાં એમ લાગે કે અગ્નિ જેવું શસ્ત્ર છે એ જરા વધારે બળવાન છે, પણ એ બરોબર છે. પણ માટી એવું બળવાન નથી એટલે ફરી પાછું માટીમાં તો અપકાયના જીવોનું સચેતપણું જળવાઈ રહે છે. એટલે આપણે જેને કહીએ કે રેતી છે અને માટી છે, તો રેતીની અંદર સચેતપણું નથી, એની અંદર આ પાણીનું સચેતપણું જળવાઈ રહેતું નથી. એટલે રેતીની અંદર ખેતી નથી થતી, માટીમાં થાય છે. કોઈ પણ બીજનો અંકુર થાય, બીજ ફૂટે, અંકુરા થાય અને એમાંથી વૃદ્ધિ થાય, એ વૃદ્ધિ ત્યારે જ બને કે જો સચેતપણું હોય તો જ. નિર્જીવમાં વૃદ્ધિ થાય નહીં. નિર્જીવમાં તો પૂદગળ પરમાણુની વધઘટ થાય, પહાડો બને, ખીણ થાય, એના રણ બને, એ ચાલ્યા કરે. પરંતુ જીવની વૃદ્ધિ જો થતી હોય તો એ માત્ર ને માત્ર એ સચિતપણું હોય ત્યારે થાય છે. તો એ માટીમાં રહેલા પાણીના જીવોનું સચિતપણું વિદ્યમાન છે. માટે જ્યારે એમાં બીજું બીજ મૂકવામાં આવે છે ત્યારે એમાંથી અંકુરા ફૂટે છે અને વૃક્ષનું સર્જન થાય છે. જીવનો વૃદ્ધિનો સિદ્ધાંત સચિતપણાના આધાર ઉપર છે, અચિતમાં ન થાય. એટલે અહીંયા કહે છે કે માટીની અંદર એનું સચિતપણું રહી શકવા યોગ્ય છે. એટલે ત્યારે એવું હોય ત્યારે એનું સચિતપણું સંભવે છે. ચોથો પ્રશ્ન છે, બીજ જ્યાં સુધી વાવવાથી ઉગવાની યોગ્યતા વાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ અનાજ આદિના 3 વર્ષ સુધી સજીવ રહી શકે છે. તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે કે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઉગવાની યોગ્યતા રહિત થાય. સર્વે બીજની અવધિ 3 વર્ષની સંભવતી નથી, કેટલાક બીજની સંભવે છે. જુદા જુદા પ્રશ્નો કર્યા છે મુમુક્ષુએ અને મુમુક્ષુને પ્રશ્નની અંદર કૃપાળુ દેવ સંક્ષેપની અંદર એ સમાધાન આપે છે. પ્રશ્ન કરનાર પણ દ્રવ્યાનુયોગના અભ્યાસી છે એટલે સંક્ષેપમાં પણ વાત એમને પકડાઈ જાય કે જે વાત એ છે કે નિર્જીવમાં ક્યારેય ઉગવાની યોગ્યતા રહેતી નથી. બીજ જ્યારે બળી જાય છે અથવા તો બીજ જ્યારે અચિત થઈ જાય છે ત્યાર પછી એનામાં કોઈ ઉગવાની એટલે એની અંદર જીવ સચિતપણું રહેતું નથી. આપણે પણ આહારના જે નિયમો આપ્યા છે, જે અનેક પ્રકારના આપણને મર્યાદાઓ આપી છે, એની અંદર એ કહ્યું છે કે સચિતપણું છે ત્યાં સુધી એમાં દોષ છે. સચિતપણું એનું ચાલ્યું જાય પછી રહેતું નથી. વનસ્પતિ ફૂલ છે એ પણ વનસ્પતિ છે અને ઘઉં બાજરો છે એ વનસ્પતિ છે, જમીનમાંથી જ ઉત્પન્ન થાય છે. ફળફળાદી છે એ પણ વનસ્પતિ છે. સૂક્ષ્મતાથી વિચાર કરવો પડે કે એની અંદર કહે છે કે અમુક સમય સુધી એની અંદર એ જીવ રહે છે, પછી ચવી જાય છે. જીવ ચવી જાય એટલે એનું અંદરનું ચેતન તત્વ, એની કાળ મર્યાદા પૂરી થાય, એટલે એ તો એનું શરીર છે. અનાજ, ફળફળાદી, વનસ્પતિ, ફૂલ એ એનું શરીર છે. એમાંથી એ જીવ ચવી જાય, અચિત થઈ જાય, તો કે છે પછી એ બીજને, બીજ જેવો એનો આકાર હોય પણ વાવો તો ઉગે નહીં, એની યોગ્યતા નાશ પામે. યોગ્યતા નાશ પામે એટલે સચિતપણું જ્યારે જાય, વેન ઇટ ઇઝ ડેડ, તો એ ઉગી શકે નહીં. એ ઉગે ક્યારે? કે જ્યારે એની અંદર સચિતપણું હોય તો જ. એટલે હિંસા અહિંસાના પ્રશ્નો પણ આની સાથે સંબંધિત છે. એ એ સંબંધને કારણે જ આખું જૈનનું અહિંસા વિજ્ઞાન અને આપણને ખોરાક અંગેના જે કાંઈ નીતિ નિયમો શાસ્ત્રોની અંદર આ બધા બતાવ્યા છે, એ જ્ઞાની પુરુષોએ એમના વિશેષ જ્ઞાનથી જે એમને સમજાયું છે એ એને પ્રરૂપણ કર્યું છે. કદાચ આપણી દ્રષ્ટિમાં ન બેસે, આપણને એ ન આવે, પાણી કેમ ઉકાળીને પીવું? આપણે ચર્ચા કર્યા કરશું, મહિના સુધી, છ મહિના સુધી, બાર મહિના સુધી ચર્ચા જ રહેવાની છે. એનું અચિતપણું થાય અગ્નિથી, એ અચિતપણું થાય પાછું ફરીથી એનું સચિતપણું થાય. અગ્નિથી અચિતપણું થવા છતાં પણ એની અંદર એનું સચિતપણું રહે છે. એટલે કહ્યું કે કાળ પ્રમાણે કરવું, અમુક સમય થાય એટલે ફરી ઉકાળવું પડે. પણ આ બધા સૂક્ષ્મ ભેદો જે ચારિત્રનું પાલન કરનારા લોકો એ જે સમજતા હોય છે એ આપણો વિષય સામાન્યપણે નથી બનતો, એટલે આપણે આપણો બુદ્ધિનો વિષય બને છે. આપણો વિષય બુદ્ધિનો બને છે અને આપણી બુદ્ધિ જડ છે, વિપર્યાસ છે. અહીંયા કહે છે કે એ વસ્તુ હજી પકડાતી નથી, કે એની અંદર એ રહે છે એટલે ફરીથી પાછા આ તો અમુક સમય સુધી એમાં જીવો ઉત્પન્ન ન થાય. સચિતપણું હોય તો એની અંદર જીવોની ઉત્પત્તિનો ક્રમ નિરંતરતા ચાલુ રહે છે. માટે સાધુઓ એ અચિતપણી વાપરે છે. અચિત વાપરે છે એટલે કે જેમાં હવે સચિતની કોઈ પ્રક્રિયા ચાલતી નથી ઉકાળ્યા પછીની, પણ છતાંય જો અમુક કાળ વીતી જાય તો કહ્યું હોય કે ફરી પાછું એનું સચિતપણું સજીવન થઈ ગયું. જેમ આગળના બીજા પ્રશ્નમાં આવ્યું હતું કે એ ભલે પાણીને ગરમ થયું, બાષ્પીભવન થયું, બાષ્પીભવન થયા છતાં પણ એ પાણી જ્યારે માટીમાં આવે છે ત્યારે એનું સચિતપણું વિદ્યમાન છે. એ જ વરસાદથી પૃથ્વી ઉપર વનસ્પતિ, અનાજ વગેરે બધું થાય છે, એનું સચેતપણું છે. માટે નહીં તો બાષ્પ વરાળથી બનેલો વરસાદ, તો એ વરસાદના પાણીની અંદર ગમે એટલો વરસાદ પડે તો ખેતી ન થાય. કે બહુ સારો વરસાદ થયો છે, ખેતી નહીં થાય. અચિતપણું હોય તો નહીં થાય, પણ એ સચિતપણું એની અંદર છે. એટલે એ સમજાયું છે કે કોઈ અપેક્ષાએ એનું એ વાદળ રૂપે થયા ફરી સચિતપણું પામવા યોગ્ય છે. અને એ થયું તો વરસાદ રૂપે આવ્યા, માટીમાં પડ્યા, એનું સચિતપણું યથાવત રહે છે. તો આ બધી વાત, બીજ જે છે એ બીજ પણ આ પ્રકારના છે. કેટલા બીજોનો કેટલો કાળ કેનો કેટલો હોય છે એ આપણા જ્ઞાનનો વિષય નથી. આ કેવડી અથવા તો મહાજ્ઞાની જેનું જ્ઞાન ઉપયોગ સૂક્ષ્મ છે એને ખ્યાલ આવે કે આ અચિત છે કે સચિત છે. અચિત અને સચિતના ભેદ કરી શકે એ કેવળ જ્ઞાન છે. એટલે એક વાત સરસ આવે છે શાસ્ત્રની અંદર, કથા છે. પુષ્પચુલા નામના સાધ્વી છે અને એ પોતાના ગુરુની સેવામાં છે. એને આદેશ મળ્યો છે કે ગુરુની સેવા કરવી, તમારે હવે વિહારની વયાવત કરો. વયાવત તપનો એને આદેશ મળ્યો છે અને એ રોજ ગુરુ મહારાજ માટે ગોચરી લાવે એટલું એનું કામ, સેવા કરવાની. એમાં એક દિવસ એક ગયા છે, ગોચરી આવે છે અને વરસાદ પડ્યો છે. વરસાદ પડ્યો છે એટલે વરસાદ પડીને પાછા આવતા ગુરુ મહારાજે કહ્યું કે આ ગોચરી તો અસુસ્થિત થઈ ગઈ, અપ્રાસુક છે. તો એણે જવાબ દીધો કે ગુરુ મહારાજ, આપને ખપે એ જ હું આપું છું. કાં તો કે હું અચિત પાણીમાં મેં પગ મૂક્યો, સચિતમાં મેં પગ મૂક્યો નથી, કોઈ પણ જગ્યાએ ગોચરીનો દોષ નથી. હવે એ પાણીમાં સચિતપણું ને અચિતપણું એનો ભેદ માત્ર કેવડી જાણી શકે. ગુરુને તરત જ થયું કે તમે જાણ્યું કેવી રીતે? તો કે જ્ઞાનથી. કયું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? તો કે અપ્રતિપાતી. તરત જ ગુરુને ખ્યાલ આવે છે કે આને તો કેવળ જ્ઞાન છે, અને એને પછી ત્યારે એની સેવા લીધી એના માટે તારા પશ્ચાતાપ થાય છે. આવી જ વાત આગમની અંદર ભગવાન મહાવીર અને એના શિષ્યો ચાલે છે, અને રસ્તે ચાલતા એવું એક પાણીનું જળાશય આવે છે, અને શિષ્યો પૂછે છે કે પ્રભુ આ પાણી વાપરી શકાય? તો ભગવાને ત્યાં ના પાડી. ના પાડી એટલે કોઈકે કહ્યું કે ના પાણી તો અચિત છે. તો કે અચિત છે, પણ અત્યારે આ શિષ્યો નહીં જાણી શકે. એટલે અત્યારે જો એની એને વાપરવાની છૂટ આપશું તો એ પોતાની મેળે પરંપરા થઈ જશે. એટલે ભગવાને ત્યાં આ પ્રકારના બહારના પાણી ઉપર, કેમ કે આ ભેદ જાણી કોણ શકે સચિત અચિતના, માત્ર જ્ઞાનથી જણાય છે. બુદ્ધિનો ક્ષયોપશમ કામ આવતો નથી, જ્ઞાનનો ક્ષયોપશમ જોઈએ. અને એ જ્ઞાનનો ક્ષયોપશમ ચિત્તની શુદ્ધિથી થાય છે. એટલે આવા શાસ્ત્રમાં ઉદાહરણો આવે છે. પણ જ્ઞાની પુરુષોએ તો જગતના જેવો દોષથી મુક્ત થાય અને દોષની પરંપરામાં ન જાય એટલા માટે થઈને એણે એવા આચારના બાંધા બાંધ્યા છે કે ભાઈ આ ખપે આ ન ખપે, આટલું આમ થાય આટલું આમ થાય આનું આમ થાય. આપણને એની અંદર શું ખબર પડે? એમ લખ્યું કે અમુક મીઠાઈ આટલા દિવસ ચાલી શકે, અમુક આ પ્રકારે રસોઈ બનાવી હોય તો 4 દિવસ ખપે પછી ન ખપે, પછી એમાં સચિતપણું થાય છે માટે નથી ખપતી. જો અચિત હોય તો કંઈ 15 દિવસ હોય કે 50 દિવસ હોય એમાં શું ફરક પડે છે? પણ એને નિયમો બાંધ્યા છે. અમુક ઋતુની અંદર એ સચિતપણું ને અચિતપણું થાય છે, કેમ કે ઋતુઓની અંદર જેવો ભેજ આવે છે, ભેજ આવતા અમુક પદાર્થોમાં જે અચિતપણું હતું એ સચિતપણું પામે છે. અને એને કારણે કહ્યું કે અમુકમાં સૂકા મેવા ન વપરાય, અમુકની અંદર આ ભાજીના પાલા એ વાપરવાનું નહીં. આવું બધું એ નિયમની અંદર આપ્યું છે. નિયમમાં એટલા માટે આપ્યું છે કે સામાન્ય જનને તો માર્ગદર્શન આપવાનું જ્ઞાનીઓએ, આ બધા ક્યાં જ્ઞાની હતા શું સમજે? તો એને એ દોષથી બચવા માટે જ્ઞાની પુરુષોએ આચારના બાંધા બાંધ્યા છે. પણ જીવની સમજ અવળી છે, વિપર્યાસ છે, બુદ્ધિવાદ છે અને ભોગ દ્રષ્ટિ છે. જો વિચાર કરે કે આની અંદર સચિત છે કે અચિત છે માથાકોટમાં નથી પડવું, પણ આના વિના ચાલશે. જો જ્ઞાનીએ કીધું કે ન વાપરવું તો એમાં આપણને ક્યાં વાંધો હતો? એમાં આપણે ક્યાં, એના માટે ઘણું આપણી પાસે વિકલ્પ ઘણા છે, ઘણા પદાર્થો છે, અને જીવી તો ગમે તેનાથી જીવી શકાય છે. તો એ જીવની સવડી બુદ્ધિ છે, એનું વ્યવહારિક ડાપણ છે કે મને ખબર નથી સચિત છે કે અચિત, પણ જ્ઞાનીઓએ જ્યારે આ કહ્યું છે કે આ ન કરવું તો એના વિના એ નહીં વાપરવું, તો એ જ પદાર્થ થોડો છે જગતની અંદર, બીજા ઘણા છે. એમ કરીને પણ જે સાચો મુમુક્ષુ હોય એ સવડી દ્રષ્ટિ ઉપાડે, સવડી દ્રષ્ટિ ઉપાડી અને ધર્મના આચારની અંદર પોતે નિર્દોષ રીતે રહેવાનો પ્રયત્ન કરે. નહીં તો જીવન નિર્દોષ આપણે કેવી રીતે રહી શકીએ? આપણી પાસે જ્ઞાન નથી, આપણી પાસે સમજ નથી, આપણી પાસે ક્ષયોપશમ નથી, આપણી પાસે ઉપયોગની તીવ્રતા નથી. તો દરેક વસ્તુમાં હું સમજું તો જ માનું, હું જાણું તો જ માનું, એવો આગ્રહ એ તો અહંકાર છે, મિથ્યા છે. તું નહીં સમજી શકે, તારી જ્ઞાન દશા થશે ત્યારે તને સમજાશે. તો અત્યારે જેની થઈ છે એણે જે કહ્યું છે એ માની લે તું, અને સાચું એ જ છે. સાચો ડાયો એ કહેવાય કે જે પોતાના અનુભવ નહીં પણ બીજાના અનુભવમાંથી શીખે, એ ડાયો કહેવાય. પણ મૂર્ખો એ છે કે જે પોતાના અનુભવમાંથી પણ શીખતો નથી, એ મૂર્ખ છે. જગતના જીવો સામાન્ય રીતે આ પોતાના અનુભવમાંથી પણ શીખતા નથી. કેટલાય પદાર્થોની અંદર જીવાત ઉત્પન્ન થાય, ઘરમાં લોટ પડ્યો હોય અને મહિનો દી થયો હોય તો ધનેડા પડી જાય છે. ક્યાંથી કોણ ધનેડું મૂકવા આવ્યું તો? ઘરની અંદર સાફસોફી ન હોય તો કેટલી જીવાત ઉત્પન્ન થઈ જાય છે. એટલે કહ્યું છે કે જૈણા રાખો, સાફસોફી રાખો. સચિતપણું થાય છે અને જેટલું સચિતપણું થશે એટલા દોષ વધશે, એટલું હિંસાનું પ્રમાણ વધશે. માટે બને ત્યાં સુધી સફાઈ રાખો, રસોડાની સફાઈ, ઘરની અંદર ખાદ્ય પદાર્થો છે એની સફાઈ, એની જે કંઈ કાળ હોય ત્યારે બદલાવી નાખવાના, ફેરફાર કરવાનો. આ બધી વસ્તુ આપણને વ્યવહારના નિયમોમાં આ બધી આપેલી છે, પણ તત્વથી આપણે સમજતા નથી અને વ્યવહારથી એ સમજતા નથી. બાવાના બે બેગડા છે. તત્વવાળો તો એમ કહે કે ભાઈ મને ખબર નથી પડતી, તો જ્ઞાનીએ જે કહ્યું તે સાચું, વાત પૂરી થઈ ગઈ. પણ અહીંયા તો નથી તત્વથી સમજ, નથી વ્યવહારથી સમજ, અને વિપર્યાસ ઊભો છે બુદ્ધિનો. કૃપાળુ દેવે 506 ના પત્રમાં કીધું કે જ્યાં સુધી ઉપદેશ બોધ ન આવે ત્યાં સુધી એ બુદ્ધિ સદબુદ્ધિ થતી નથી, અને સદબુદ્ધિ ન થાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ ગમે તેટલો કહેવામાં આવે પણ સમજે નહીં. એટલે કદાચ આપણા સિદ્ધાંત બોધના પત્રો 2 વાર વાંચીએ, 5 વાર વાંચીએ તો આપણને પકડાય નહીં, સમજાય નહીં, એ વાત બેસે નહીં. કારણ કે આપણો તર્ક આપણને વચમાં આવીને ઊભો જ રહે, આપણી બુદ્ધિનો વ્યભિચાર આપણને વચમાં નડે એટલે શ્રદ્ધા થવા ન દે. કદાચ આપણે સામી દલીલ ન કરી શકીએ, ન બોલીએ, એ વાત અલગ છે, પણ મનમાં એમ જ હોય કે આ વાત સાચી નથી, શ્રદ્ધા નથી બેસતી. શ્રદ્ધા ચીજ એવી છે કે હું બોલું કે ન બોલું, મારી પાસે કોઈ અપીલ જ નથી, મારું એની અંદર પૂરેપૂરી માન્યતા છે, કોઈ વિકલ્પ જ નથી. હું જ્યારે કોઈ પણ વસ્તુ વિશે નિર્વિકલ્પ થાવ એ શ્રદ્ધાનું છે. ત્યાં સુધી હજી વિશ્વાસ ઉપર છે, અને વિશ્વાસને બુદ્ધિનો આધાર છે. જો બુદ્ધિ જરાક ચલિત થઈ ગઈ તો મારો વિશ્વાસ ચલિત થઈ જવાનો. તો આ એના ભેદ છે કે વિશ્વાસ અને શ્રદ્ધામાં પણ કેટલો ફરક છે. એ પ્રકારે કરીને જ્યારે ધર્મની જેને આરાધના કરવી છે ત્યારે એક વસ્તુ એને લક્ષમાં લેવી પડે કે આ વિષય અગમ નિગમનો છે, પરમાર્થનો વિષય અગમ નિગમનો છે. એટલે આપણી આજની અવસ્થામાં આપણી જે કંઈ જ્ઞાન સ્થિતિ છે એને માટે થઈને આપણે આ પૂરેપૂરો પાર પામી શકીએ નહીં. પહેલાં તો આપણી બુદ્ધિને સદબુદ્ધિમાં થવી જોઈએ, બુદ્ધિનો વિપર્યાસ દૂર થવો જોઈએ, ઉપદેશ બોધનું ખૂબ શ્રવણ થાય, મનન ચિંતન થાય, અને ઉપદેશ બોધથી વૈરાગ્ય અને ઉપસમ જીવનમાં આવે પછી સિદ્ધાંત બોધ સમજાય. બુદ્ધિનું એક લક્ષણ એ છે કે મારે તો સિદ્ધાંત બોધ જ પહેલા સમજવો, બસ અમારે મોટા મોટા શાસ્ત્રો જ વાંચવાય, આ વાંચવું છે ને તે વાંચવું, આપણી ભૂમિકા નથી. વાંચી લઈશ તો એ શબ્દો છે અને બુદ્ધિથી અને આંખથી વંચાઈ જશે, પણ એથી કરીને એ સિદ્ધાંત બોધની પરિણતિ કે પરિણમન થશે નહીં, અને યથાર્થ નહીં થાય તો વિપરીત થશે. વાંચ્યું હશે, કંઈ સમજો હશે, કંઈ આશય કંઈ હશે, અને આશય ભેદ થશે. સત્પુરુષના આશયને ન પકડાય, અને એવું શાસ્ત્રનું વાંચન એ તો શાસ્ત્ર ઝેર જેવા છે, વિષ સમાન છે, આત્મઘાતી છે. કૃપાળુ દેવે લખ્યું આત્મઘાતી. તો ઘણીવાર એ પત્રમાં પણ આપ્યું છે કે આખરે સિદ્ધાંત બોધ જ છે તો ઉપદેશ બોધની જરૂર શું છે, પહેલેથી જ સિદ્ધાંત બોધ વાંચવો, પહેલેથી જ સિદ્ધાંત બોધની વાત કરવી. તો કે ના, નહીં ચાલે, સ્પષ્ટ લખ્યું છે, આપણી તર્ક નહીં ચાલે. ઉપદેશ બોધથી વૈરાગ્ય અને ઉપશમ આવે, અને ચિત્તની નિર્મળતા થાય, બુદ્ધિનું વિપર્યાસ પણ ટળે, અને બુદ્ધિ સદબુદ્ધિપણાને પામે, પછી જ સિદ્ધાંત બોધની વાત સમજાશે, પકડાશે, પરિણામી થશે. ત્યાં સુધી નહીં થાય, અને પરિણામી થયા વિને જીવનમાં અધ્યાત્મ ઉગશે નહીં. અધ્યાત્મનો દંભ આવશે, પંડિતાય આવશે, પણ અધ્યાત્મની જે ભાવના છે એ ભાવના નહીં જાગે. ભાવના જુદી વસ્તુ છે, અને શબ્દનો આડંબર એ પણ જુદી વસ્તુ છે. તો અહીંયા મૂક્યું છે કે સર્વ બીજની અવધિ 3 વર્ષની સંભવતી નથી, કેટલાક બીજની સંભાવે છે. તો એ નહીં, અનાજ એ પણ બીજ છે, એ ખેડૂતો અનાજ જ વાવે છે, છતાં આપણે જે અનાજ ખાઈએ છીએ એ નિર્બીજ અનાજ ખાઈએ છીએ. અનાજના આહારને હિંસક આહાર નથી કીધો, પણ સાહેબ અનાજ વાવીએ છીએ તો અનાજ ઉગે છે, તો એ સબીજ જે છે એ ઉગે છે, નિર્બીજ નથી ઉગતું. અનાજની અંદરના એવી આ પ્રકારના વર્ષવાર અને એની અમુક સ્થિતિ પ્રમાણે એ અચિત થઈ જાય છે. તો પદાર્થ અચિત કરીને વાપરવો. એટલે કહ્યું હોય કે ફ્રૂટ સમાયરું છે, કેટલો સમય થયો, 2 ઘડીનો થઈ ગયો, પછી લઈશું. સાધુ સાધ્વી આવે તો પૂછે, જે જાણતા હોય પૂછે કે તમે કેરીનો રસ કાઢ્યો છે, ક્યારે કાઢ્યો પૂછે, તો તમે કહો કે ભાઈ આટલી 2 ઘડી થઈ ગઈ છે, તો એનું અચિતપણું થવાને કારણે એને સૂજે, ન થયું હોય કે હમણાં જ કાઢ્યો છે તો ન સૂજે, ના પાડે. હવે આપણે તો આપણી બુદ્ધિથી ચાલતા હોઈએ એટલે આપણને આ વાત દેશે નહીં, પણ જેને નિર્દોષ જીવન જીવવું છે એ નિર્દોષ જીવનમાં નિર્દોષ આહાર, જ્યાં એક પણ જીવની વિરાધના ન થાય. જીવ સૂક્ષ્મ હોય, સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય તો પણ એની વિરાધના ન થવી જોઈએ. એટલે અપકાઈના જીવો સૂક્ષ્મ, એના ઉપર અચિત પાણી એ વાપરવું, સચિતનો ત્યાગ. આટલે સુધી સૂક્ષ્મતા જૈન દર્શનમાં છે. પાંચમો પ્રશ્ન છે, ફ્રેન્ચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બેડ્યું તે વાંચ્યું છે, તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે તે યથાર્થ નથી, એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવો યોગ્ય નથી, તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી એમ જાણીએ છીએ, તથાપિ કારમણ કે તેજસ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કારમણ કે તેજસ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી, પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ અને તેની છાયા કે કોઈ આભાસ વિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. તે યંત્ર વિશે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવીએ પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિશેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંદ એટલે વ્યવહારિક પરમાણુ કંઈક વિશેષ પ્રયોગે દ્રષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે, એ પરમાણુ સ્કંદ દ્રષ્ટિગોચર થવા સંભવે છે, હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે. આ પાંચમો પ્રશ્ન છે, જગતની અંદર વૈજ્ઞાનિકો પદાર્થ વિજ્ઞાનની અંદર સંશોધન કરે છે અને પછી એના ઉપર અધ્યાત્મની અસર છે, તો જો અધ્યાત્મમાં આત્મા નામની કોઈ ચીજ હોય તો પકડાવવી જોઈએ, લેબોરેટરીમાં આવવી જોઈએ, પ્રયોગમાં આવવી જોઈએ, એને માટે થઈને સૂક્ષ્મથી સૂક્ષ્મ કેમ એનું સ્વરૂપ ન હોય એમ માટે વિજ્ઞાનના પણ પ્રયોગો શરૂ થઈ ગયા છે. અને આજથી 100 વર્ષ પહેલાં પણ આ જ્યારે ફ્રેન્ચ વિદ્વાને કોઈ એક યંત્ર શોધ્યું હશે, એ યંત્રની અંદર છાપામાં એ વિગત આવી હતી કે એને મરેલા માણસનો ફોટો લીધો, માણસની પેટીમાં પૂર્યો અને જ્યારે એનો મરવાની અણી હતી ત્યારે, અને પછી એ જ્યારે એનો આત્મા છૂટ્યો ત્યારે કેમેરા સતત ચાલુ રાખ્યા હતા અને એને આત્માનો ફોટો આવી રીતનો જાહેરાત કર્યો કે હવે આત્મા કેવો છે, તો એના મૃત્યુમાંથી શરીરમાંથી નીકળો એ જે કાંઈ આભાસ થયો હશે, કેમેરામાં જે કાંઈ વેવ્સ આવ્યા હશે તે એમાં લખ્યું છે, એટલે લખ્યું કે તેમાં આત્મા જોવાનું યંત્ર એવું નામ આપ્યું છે. કૃપાળુ દેવ કહે છે કે તે યથાર્થ નથી, આત્મા તત્વતઃ અરૂપી છે. જો જ્ઞાનીઓનો સિદ્ધાંત બોધ કેટલો બધો સ્પષ્ટ હોય છે કે પણ તો કે આ આત્મા અને આ કાચની બંધ પેટી હવા બંધ છે, આમાંથી તો બીજું કંઈ જાય નહીં, કોઈ પણ વસ્તુ નીકળે નહીં, તો પછી એ મરી ગયો ત્યારે એમાંથી જે નીકળ્યું અને જે ફોટોગ્રાફમાં આવ્યા એ આત્મા, એણે આત્મા જોવાનું યંત્ર, તો કે યથાર્થ નથી. કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી. આત્મસિદ્ધિમાં એક સરસ મજાની ગાથા આપી છે, આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. કેટલી અદ્ભુત ગાથા છે. અને આજે આત્મસિદ્ધિની આ ગાથા હોવા છતાં કેટલા ભ્રમિક લોકો છે, કોઈને રૂપ દેખાય છે ને કોઈને રંગ દેખાય છે ને કોઈને આ દેખાય છે ને કોઈને આ દેખાય છે ને, મને અહીંયા આત્માનું, કોઈને અવાજ દેખાય છે ને. અરે પણ તું આ વાત કરે એ કે છે કે એ દર્શનને યોગ્ય જ નથી, એમાં સમાવેશ થવા યોગ્ય નથી આત્માનો. પૂતગલના લક્ષણમાં આત્મા ઉપર આરોપ કરી દીધો, હું તો આમ બસ બેસી જાવ એટલે મને તો તરત જ આત્મા આવી જાય, જાણે ક્યાંક તે બહાર આવીને અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, આમ તો આમ તો હાથ મૂકીને અરે ભાઈ હાડપેલ થઈ જશે. અરે વા દે, ઘણું ઘણું છે. આ બધી ભ્રમણા ભ્રાંતિ પાર વિનાની છે. આવા જ્ઞાનીઓ સ્પષ્ટ રૂપે કહે એમનો તો વિષય અનુભૂતિનો છે, છતાં પણ જીવ જ્ઞાનીના વચનોને, અનુભૂતિના વચનોને પણ સહજપણે સ્વીકારતો નથી. એની બુદ્ધિ માણસને બધી રીતે ફેરવી શકાય, એની માન્યતામાં ન ફેરવી શકાય. બધું શક્ય છે માણસ માટે, બધું જ શક્ય કરી શકાય, પણ કોઈ માણસને એના અભિપ્રાયથી ફેરવો એ દુષ્કરમાં દુષ્કર કામ છે, એમાંથી ન થઈ શકે. એટલો બધો બંધાયેલો છે એની માન્યતા અને એના અભિપ્રાયથી, અને એ જન્મો જન્મના એના સંસ્કાર છે. જે સાધના કરવાની છે આ છે. એટલે જૈન દર્શનમાં શબ્દ છે મિથ્યાત્વ. જન્મો જન્મના અજ્ઞાનના સંસ્કારોના લેયર ને લેયર, પડ ને પડ, એટલા બધા સ્તર છે એના, એટલું બધું ગાઢપણું છે. એ તૂટવું આકરું છે, એ તૂટતું નથી. એ સત્ય મળે છે ત્યારે પણ એનું લેયર તો ઊભું જ છે. સાધના આજ કરવાની છે, મિથ્યાત્વ તોડવાનું છે. અજ્ઞાન તો એક એક સમયનું અજ્ઞાન છે, પણ મિથ્યાત્વ એ અજ્ઞાનના સંસ્કારોથી જામેલો એક થર છે, થરના થર છે. અને એટલા બધા છે જન્મો જન્મના, કે જેથી કરીને જીવ પોતાનો એનું અભિપ્રાય બદલાયો બની ગયો છે, તે બદલાતો નથી. એની માન્યતા જે જડ થઈ ગઈ છે એ જતી નથી. એને જ્ઞાની પુરુષોએ કહ્યું ભ્રાંતિ છે. ભ્રાંતિ પણ એને માની લીધું કે આ સાચું છે, આ જ સત્ય છે અને આમ જ છે. હવે આટલી બધી જેની દ્રઢ શ્રદ્ધા હોય કે આમ જ છે, બીજું કાંઈ નથી, એને ફેરવવો બહુ આકરો છે. પરમાર્થની સાધના એ જ છે કે અજ્ઞાનને કારણે જામ થયેલું જે મિથ્યાત્વ છે એ તૂટવું જોઈએ. એક એક લેયર તૂટવા જોઈએ, એક એક થર તૂટવા જોઈએ, માન્યતાને, એક એક માન્યતાની કડીઓ તૂટવી જોઈએ. જ્ઞાનીના આધાર ઉપર, બુદ્ધિના આધાર ઉપર નહીં. ક્યારેક એવું બનશે કે આપણી બુદ્ધિ સાથ નહીં આપે, આપણે અટકાઈ જઈશું, આપણી મર્યાદા આવી જશે, કંઈ વાંધો નહીં. જો એને અવલંબન લીધું છે જ્ઞાનીનું તો એ રોકાશે નહીં, એ માર્ગે ચાલ્યો જશે. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે કે સ્વચ્છંદથી માર્ગની પ્રાપ્તિ ન થાય, નિજ છંદે ચાલીને જીવ અનંતકાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે. જેનાથી પ્રાપ્ત થાય તેનું સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે, અને જીવની આ જ ભૂલ ભૂલાવણી છે. કેટલી બધી અદ્ભુત વાતો કૃપાણુદેવે તો પત્રોમાં કીધી છે, શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી જાય તો જે દ્રષ્ટિ ન ખુલે, એક પત્ર જો બરોબર વ્યવસ્થિત આપણે એની અંદર ઉપયોગથી વાંચ્યું હોય તો દ્રષ્ટિ મળી જાય, જબરજસ્ત દ્રષ્ટિ મળી જાય કે આ વાત છે એ નહીં થાય. તારે સ્વચ્છંદથી નહીં થાય. સ્વચ્છંદને જોર છે ભ્રાંતિનું, સ્વચ્છંદની પાછળ બેકગ્રાઉન્ડ છે મિથ્યાત્વનું, સ્વચ્છંદની પાછળ અત્યાર સુધીનો અનાદિથી અનંત જન્મો જન્મના જે કંઈ આ બધા અજ્ઞાનના સંસ્કારો દ્રઢ થયા છે, અને એને કારણે જે આપણું ફોર્મેશન ઓફ માઇન્ડ, આ માઇન્ડ સેટ થઈ ગયું છે, અભિપ્રાય માન્યતાઓ એટલી બધી સેટ થયેલી છે. ઘણીવાર આપણે માનતા હોય કે હું આ માનું છું એ પણ સાચું ન હોય, એમાં પણ હજી કોઈ મોટા ઉપરની કક્ષાના જ્ઞાની આવે તો એ કહે કે આ તારું ખોટું છે. કારણ કે વસ્તુનું સ્વરૂપ એવું સૂક્ષ્મ છે. કયો જીવ કઈ પ્રકૃતિ બંધાયો છે એને માટે તેને કોઈ નિયમ ન કરી શકાય. સામાન્ય નિયમો ચાલે, પણ વ્યક્તિગત તો પ્રત્યેક જીવની પ્રકૃતિ અલગ અલગ છે, પ્રત્યેક જીવની અવસ્થા અલગ અલગ છે. પાંચ સમવાય જે છે એ પાંચ સમવાયની, કોઈ બે જીવના પાંચ સમવાય સમાન પ્રકારના નથી. સ્વભાવ, નિયતિ, કાળ, પુરુષાર્થ અને પૂર્વકર્મ આ બધાના સમાન નથી, કોઈ બે જીવના સમાન નથી. કોઈની કાળ લબ્ધિ નથી પાકી, કોઈની નિયતિ જુદું જ વિચાર્યું છે, જે ડેસ્ટિનેશન જ ફિક્સ થયું નથી, કોઈની અંદર પૂર્વકર્મનો બંધ કેટલો છે એની કંઈ ગણતરી છે નહીં, અને કોઈમાં પુરુષાર્થની તીવ્રતા મંદતા કેવી છે એ પણ ખ્યાલ નથી આવતો. જીવની ભવ્યતા છે એ ભવ્યતા પણ એની તથા ભવ્યતવ્યતા જ્ઞાનીએ કીધું કે પ્રત્યેક જીવ ભવ્ય હોવા છતાં એની વ્યક્તિગત વિશેષ ભવ્યતા છે એને કહેવાય તથા ભવ્યતા. પ્રત્યેક જીવ ભવ્ય જીવ કહેવાય, અભવ્ય નહીં, ભવ્ય. એ ભવ્ય જીવની અંદર પણ પ્રત્યેક જીવ વ્યક્તિગત, પ્રત્યેક શબ્દ જૈન દર્શનમાં આત્મા સ્વતંત્ર છે, એક પોતાનું એકમ છે, કોઈ ઉપર આધારિત નથી. એ ઇટ ઇઝ એ એન્ટિટી અને ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી. એ સ્વતંત્ર એકમ છે. એ સ્વતંત્ર એકમમાં એની ભવ્યતા પણ પોતાની છે. આ કેવળ જ્ઞાન સિવાય કોઈ જાણી નથી શકતું. આ ભવ્યતાના આધાર ઉપર પણ એ પણ આપણે માનતા હોય કે એક છે એ નથી. તો આવા પાંચેય સમવાયની જ્યારે એનું પૂર્વકર્મ કહ્યું, એના પૂર્વકર્મમાં કયા એને નડતર હશે શું ખબર પડે, કાળલબ્ધિ પાકી છે કે નહીં, ઘણા ઘણા પ્રશ્નો છે. શાસ્ત્રની અંદર અગમ નિગમના પ્રશ્નો ગૂઢ છે. અને માટે બધું જ કેવડીઓએ, જ્ઞાનીઓએ બધી જ વસ્તુ બધી કીધી છે, પોતાને જેટલો અનુભવ થયો છે મૂક્યો છે. પણ સરળ માર્ગની અંદર કહ્યું છે કે ભાઈ, આ બધું કરવા કરતાં તું એક જ્ઞાનીના શરણે જા અને એ જે કહે એ કર. કૃપાળુ દેવ જેવો એમ કહે કે અમારું કહ્યું ધાકડે ધાકડ માનો, બધું મૂકી દે બાજુ ઉપર કે સાહેબ આમાં અંત નહીં આવે આપણો. આ બધું વાંચીએ છીએ, જાણીએ છીએ. આ પ્રકૃતિ અગમ નિગમની દુનિયા જુદી છે અને આના એક એકના રહસ્યો મેળવી અને પછી હું એનું સંશોધન કરીને સમાધાન મેળવું તો શક્યતા છે કે હું અમે ભાન ભૂલી જઈશ. એના કરતાં શ્રેષ્ઠ ઉપાય, સરળ ઉપાય, સાચો ઉપાય, સચોટ ઉપાય, સુગમ ઉપાય એ છે કે જ્ઞાનીના શરણે જવું. જેને પરમાર્થ પ્રાપ્ત કરવો છે તેણે હું કંઈ જાણતો નથી તેવો દ્રઢ નિશ્ચય કરીને જ્ઞાનીના શરણે જવું સર્વપ્રથમ. કેટલી બધી ટૂંકી વાત મૂકી છે અને પછી એ ગયા પછી આ નહીં જણાય તું જ જાણી શકીશ, કેમકે પછી તું જ્ઞાન દશામાં આવી જઈશ. એકવાર ભ્રાંત દશામાંથી તું છૂટી જા અને જ્ઞાન દશામાં આવી જા પછી જગતનું કોઈ રહસ્ય તારાથી પણ અજ્ઞાત નહીં રહે. ગુરુના શરણે ગયેલો કેવળ જ્ઞાન ન પામે, પામે ને? તો કેવળ જ્ઞાન પામ્યા પછી જે ગુરુનું જ્ઞાન છે ને એના જ્ઞાનમાં કઈ ફરક પડે કે ગુરુનું કેવળ જ્ઞાન 100% મારું 50%? એક સરખું, એક સરખું સમાન. તો પેલા ગુરુના શરણે જા, કારણ કે તારે અજ્ઞાનમાંથી, તારા મિથ્યાત્વમાંથી, તારી ભ્રાંતિમાંથી નીકળવાનું તારું ગજું નથી અને એ કોઈ રાહ જ નથી. અનંતકાળ સુધી પ્રયત્ન કરીશ તો પણ શક્યતા છે કે ઘૂંચાઈ જઈશ. માટે પહેલું કામ શું કરવું? બીજું કઈ શોધમાં, એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તીઓ જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે તરી. અરે આ એક વાક્ય આગમના આગમ વાંચી જાય છે ને તો ક્યાંય મળતું નથી. આટલા ગ્રંથ રાશિ છે આચાર્યોએ લખેલી, એમાં આવું વાક્ય ક્યાંય જોતો નથી. આનો કે તને નહીં લઈ જાય, મોક્ષ લઈ જાય તું મારી પાસેથી. આ જેવી તેવી વાત નથી. આ કોઈ એલફેલના વચનો નથી કે લઈ જા મારી પાસે આવજે જા. અદભુત છે. તો એ આવો પુરુષને શોધતું, એ શોધવાની દ્રષ્ટિ કરવા માટે થઈને આ બધા વિકલ્પોમાંથી તું નીકળ, ઉપદેશ મોદમાંથી સિદ્ધાંત બોધમાં પ્રવેશ થાય એવી સ્થિતિમાં ગયા પછી તને બધા સિદ્ધાંતો સમજી જશે. પણ ઉપદેશ બોધ જ નથી, વૈરાગ્ય ઉપસમ જ નથી, શું થશે? ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. કેટલી સાદી કરુણા સભર આ આત્મસિદ્ધિની ભાષા કરુણાથી છે કે ત્યાગ વિરાગ નહીં હોય તો જ્ઞાન નહીં થાય. આ સિદ્ધાંત લે, નહીં થાય. પણ હું બધું આ રીતે આમ છો, ભણેલો ગણેલો, આટલી ડિગ્રી વાળો, આટલું આમ છે તેમ છે, કઈ નહીં થાય. ત્યાગ વિરાગ વિના આ જ્ઞાન ન થાય. જ્ઞાનને ત્યાગ વિરાગ સાથે સંબંધ છે. ભોગ ઉપભોગની દ્રષ્ટિ હશે ત્યાં સુધી તું પૂતગઢમાંથી બહાર નહીં નીકળી શક અને તને ચેતનનો સંસ્પર્શ નહીં થાય. અદ્ભુત વાતો બધી આવે છે કે ત્યાં સુધી આ જ્ઞાન થવાની કોઈ સંભાવના નથી. તો ત્યાગ અને વૈરાગ્ય હોય મતાર્થી તેહને થાયન આત્મલ ધર્મતાર્થી લક્ષણો અહીં કહ્યા નિરપક્ષ. અરે મતાર્થી લક્ષણા, મારી માન્યતા, મારો અભિપ્રાય, મારું દર્શન, આ મતાર્થી માન્યતા, તું મતાર્થમાં છો. આત્મલક્ષ જ નહીં થાય સત પછી આત્મલક્ષ નહીં થાય. અદ્ભુત ગાથાઓ મૂકી છે. આપણને તો આ કાળની અંદર સાક્ષાત વિતરાગ સાથેનું અનુસંધાન મળી ગયું છે. સાક્ષાત વિતરાગ પરિપૂર્ણ મળી ગયું છે. આની તોલે આવી શકે એવો કોઈ પુરુષ અથવા આવો કોઈ જ્ઞાની દશાવાન પુરુષ ઉપલબ્ધ નથી. બાકી તો જે છે તે બધા પોતપોતાની કક્ષાએ છે, એમાં કોઈ ચર્ચા કરવા જેવું નથી. પણ આ પરિપૂર્ણ તીર્થંકરે જે કર્યું છે તે કરવું છે, અને તે ન થઈ શકે એવું કંઈ નથી. આ એક કોટીનો પુરુષ, એણે આપણને 2500 વર્ષનો ફાસલો તોડી અને સાક્ષાત સર્વજ્ઞના શાસનની અંદર સીધા મૂકી દીધા. બધા પંથ મત ગજ સંપ્રદાય બધા ભૂલી જાઓ અને સીધા સર્વજ્ઞના શાસનમાં ડાયરેક્ટ મેમ્બર થઈ જાઓ તમે. એ સર્વજ્ઞના શાસનની અંદર આપણને મૂક્યા. એ જ વાત સાથે, એ જ બોધ અને એ જ પદ્ધતિ, એમાં ક્યાંય ન સંપ્રદાય આવે, ન કોઈ આચારના ભેદ આવે, ન કોઈ ગચ્છમતના ભેદ આવે, કાંઈ નહીં. સીધી વાત તત્વની એ સાથે અહીંયા મૂક્યું છે. એટલે અહીંયા કહ્યું કે આત્મા દ્રષ્ટિગોચર થઈ શકવા યોગ્ય નથી. એણે જે કંઈ ફોટોગ્રાફ પાડ્યા છે એનું સમાધાન આપે છે કે કારમણ શરીરને તેજસ શરીર છૂટું પડે, એની સાથે લઈને જાય. જોકે જીવ જીવ જ્યારે મરે છે ત્યારે ઔદૈહિક શરીર છોડી જાય છે અને કારમણ અને તેજસ શરીર એની સાથે. મુક્ત જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી અનંત કાળના બંધાયેલા કર્મો એની સાથે જ છે, આત્માના પ્રદેશે વળગેલા છે. અને કર્મ પુદ્ગલ છે, કર્મ રૂપી છે, કર્મ જડ છે, અને કદાચ એની સૂક્ષ્મતા ઘણી છે. પણ એ સૂક્ષ્મતા કોઈએ કદાચ પકડી હોય તો શું પકડાયું, આત્મા કે કારમણ શરીર? તો પુદ્ગલ પકડાયા, આત્મા નહીં પકડાયું. તો કે જો કે કારમણ કે તેજસ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. પાછું સ્પષ્ટ કહે છે કે છે, અમે કહીએ છીએ કે રૂપી છે, પણ તે રીતે એણે જે ફ્રેન્ચ વિદ્વાને આ ફોટો પાડ્યો એમાંથી કારમણ શરીર પકડાય. આ જ્ઞાનીનો અભિપ્રાય છે. પણ ચક્ષુ પ્રકાશ, તે યંત્ર મરનારનો દેહ અને તેની છાયા કે કોઈ આભાસ વિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. ઘણા ફેક્ટર્સ છે એની અંદર, કઈ ને કઈ પ્રકારના એવા કોઈના શરીરમાંથી કોઈ એવો વાયુ નીકળે, કોઈ કઈ થાય, એ બધું બને, પ્રકાશ કોઈ એવો. તો આ બધાથી કંઈક એવી સંભાવના છે, પણ એમાં પણ કારમણ શરીર છે એવું માનવાને યોગ્ય નથી. એટલે કે છે એ પછી પ્રસિદ્ધિ, હાલમાં હવાના પરમાણુઓ દેખાવા વિશેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવા અરૂપી છે, એના પરમાણુઓ એ કે છે દેખાય છે, તો કે જ્ઞાની કે છે એ દેખાઈ શકાય એમ નથી. પણ શું દેખાય છે પર્યાય અંતર, એની વ્યાખ્યા ખોટી છે. વૈજ્ઞાનિકની સામેની આ વાત છે. કૃપાળુ દેવ તો એની પોતાની પેઢીમાં જ બેઠા છે અને ફ્રાન્સમાં ને બધે પ્રયોગો થયા છે, એનું કોકે કટિંગ મોકલા છે, એના ઉપરથી એનો અભિપ્રાય લખે છે. વિચાર તો કરો કે જ્ઞાનની સામર્થ્ય કેટલું, જ્ઞાનની ક્ષમતા કેટલી. એ બેઠા બેઠા કહે છે કે એ વસ્તુ બને નહીં, એમ જાણી બધું પોતાની હથેળીમાં આમળા વધ છે જ્ઞાનીને. આખો જગત, આખો વિશ્વ, જગતના બધા પદાર્થો અને એનું પર્યાયો બધી આવી જ્ઞાનની તાકાત છે. તો કે છે પર્યાય અંતર છે. એ કે છે હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંદ બીજા પરમાણુઓ એ હવાને કારણે ગતિ પાયમાં હોય. જેમ હવા ઉડે તો કચરો ઉડે, રેતી ઉડે, રજ ઉડે, તો આપણને જે દેખાય એ હવા નથી દેખાતી. પણ બીજા પરમાણુઓ જે ગતિમાન થયા છે, તે ગતિમાન પરમાણુઓ જાય છે, તે દ્રષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તો તે દ્રષ્ટિગોચર થવા સંભવે છે. હવે તો કે છે વધુ પછી તમે જે કંઈ એની કૃતિ પ્રસિદ્ધ થાય ત્યાર પછી વિશેષ સમાધાન અમે તમને આપીશું. આવા પ્રશ્નો મુમુક્ષુ પણ કેવા અને કેટલા પ્રશ્નો મૂક્યા છે, પણ એ સમજવાની પણ એમની ક્ષમતા હોય ત્યારે મૂકી શકે. અને અહીંયા કૃપાળુદેવે એ બેઠા બેઠા પેઢીમાંથી આ બધા પ્રશ્નો લખાય. કેટલી બધી અદ્ભુત જ્ઞાનની ક્ષમતા છે. આત્મા આખા વિશ્વની અંદર છ દ્રવ્યમાં એક આત્મા જ જ્ઞાની છે, અને પ્રત્યેક આત્મા જ્ઞાની છે. પ્રત્યેકનું જ્ઞાન સ્વતંત્ર છે, કોઈના ઉપર આધારિત નથી, અને પ્રત્યેકનું જ્ઞાન પરિપૂર્ણ છે, કોઈ વાતે અધૂરું નથી. પણ અશુદ્ધ હોઈ શકે છે, અધૂરું નથી, અશુદ્ધ છે. તો પ્રત્યેક જીવ સર્વજ્ઞ થઈ શકે છે, એટલે કૃપાળુ દેવ મૂકી દીધું સર્વ જીવ છે સિદ્ધ સમ. ભલે તું ગુરુનું અવલંબન લે પૂર્ણતા માટે, પણ પછી તારું જ્ઞાન એ એવું જ જેવું ગુરુનું. એટલે જૈન દર્શનમાં જે પોતે જીવ છે એ જ શિવ થાય છે, એ જ જીવ છે એ જ સિદ્ધ થાય છે. ઓછો નહીં, હું ભગવાન થાવ પછી ભગવાનનો દાસ થાવ, ના દાસ નથી થાવ, તું જ ભગવાન. આટલી જબરજસ્ત સ્વતંત્રતા આત્માની વ્યાખ્યા છે. આત્મતત્વની સ્વતંત્રતા, આત્મતત્વનું એકમ સ્વરૂપ. આત્મા એક છે કે અનેક? કૃપાળુદેવ શબ્દ લખ્યો પ્રત્યેક છે. પ્રત્યેક એટલે એક એક આત્મા પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, કોઈના ઉપર અવલંબિત નથી. અને એના ગુણો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય પ્રત્યેક આત્મામાં છે. આવી આત્મદ્રવ્યની મહત્તા છે, અને આપણે બધા પ્રત્યેક આવા આત્મદ્રવ્ય છીએ. આપણને આપણો વૈભવ પ્રાપ્ત થાય, આપણને આપણી પૂર્ણતા પ્રાપ્ત થાય, તો કે છે તું તો સુખનો સાગર છો, સુખનો સમુદ્ર છો. પ્રસન્નતા એ તારો સ્વભાવ છે, આનંદ એ તારો સ્વભાવ છે, આનંદ એ તારી અભિવ્યક્તિ છે. અત્યારે તારી ઉદાસીનતા છે, ગમગીની છે, દુઃખદ અનુભૂતિ છે, આ તારો સ્વભાવ નથી, આ તો અંદર આવેલો વિકાર છે. એનાથી મુક્ત થઈ જા, બધી માન્યતાથી મુક્ત થઈ જા, તો તું પોતે જ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એવી અદ્ભુત વાતો જ્ઞાની પુરુષો કહે છે વિશેષ અવસરે.